તારીખ 11/11/1997 ડાયરીના બોલ નંબર 444 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 145
પરિણતિ અચળ અંતરંગમાં ઉગ્રપણે જાજવલ્યમાન અને જ્ઞાતા ભાવરૂપ જ્ઞાન શક્તિથી અત્યંત ગંભીર હોય છે. ફરીથી ધર્માત્માની અંતર પરિણતિ કેવી હોય છે એનું વાક્ય છે કે અચળ હોય છે. અચળ એટલે અંતર પરિણતિ સ્વરૂપ અચળ છે, પરિણતિ એની સાથે જોડાયેલી છે એટલે એ પણ એવું સ્વરૂપ ધારણ કરે છે. અંતરંગમાં ઉગ્રપણે જાજવલ્યમાન એટલે એનું જે વેદન છે એની તારતમ્યતા બહુ સારી હોય છે, ઉગ્ર હોય છે. અને જ્ઞાતા ભાવરૂપ કેવી છે, માત્ર જ્ઞાતા ભાવરૂપ અથવા વિતરાગ ભાવરૂપ જ્ઞાન શક્તિથી અત્યંત ગંભીર હોય છે. જે નિકટભવી જીવને તેનું અંતરદર્શન થાય છે તેને યથાર્થ બહુમાન આવે છે. જે મુમુક્ષુ જીવ છે, વિશેષ યોગ્યતા છે તો એને પોતાની નિર્મળતાને લીધે, જ્ઞાનની નિર્મળતાને લીધે તે પરિણતિનું દર્શન થાય છે ત્યારે એને બહુમાન આવે છે. કેમ કે 223 પત્રમાં એમણે લીધું કૃપાલુદીને કે તે પરિણતિ દ્વારા સત્પુરુષના હૃદયમાં બિરાજમાન જે પરમાત્મા છે તેના દર્શન થાય છે. 254માં જે પરમેશ્વર બુદ્ધિ લીધી છે એ કલ્પના નથી, એ અતિશયોક્તિ નથી, પણ ખરેખર એ પરિણતિ સ્વરૂપાકારે હોવાથી એમાં સ્વરૂપના દર્શન થાય છે અને તેથી યથાર્થ બહુમાન આવે છે. કેમ કે ઓળખાણ છે, તે બહુમાન જ્ઞાનીનું નથી પણ ખરેખર આત્મ સ્વભાવનું બહુમાન છે. અને એ વાત ગુરુદેવશ્રીએ પણ 831 પરમાગમ સારના વચનામૃતમાં લીધો છે કે તે નિમિત્તનો વિવેક નથી પણ આત્માનો વિવેક છે. અને તેથી ઓળખનાર અવશ્ય તરી જાય છે ને એ તો કૃપાળુદેવે લીધું છે. જો સત્પુરુષને ઓળખાણ થાય તો એ જીવ નિશ્ચયથી નિર્વાણ પદને પામે છે, નિર્વાણ પદનો તે અધિકારી થાય છે ઓળખાણ થતાની સાથે જ, એટલે તે અવશ્ય તરી જાય છે. આ પ્રકરણનું સુંદર ઉદાહરણ એ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી છે અને બીજા પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાની છે. એ બે આ વિષયનું ઉદાહરણ છે. આ બંને મહાત્માઓએ વર્તમાન અતિ દુષ્કર કાળમાં બાહ્ય માધ્યમ આર્થિક સ્થિતિ, બારમાં બંનેની સ્થિતિ કેવી છે, એકદમ માધ્યમ અથવા એકદમ સાધારણ, એટલે તો બંનેને પોતાનું વતન છોડી અને મોટા શહેરમાં આર્થિક વ્યવસાય માટે જવાનું બન્યું. આ મુંબઈ આવ્યા, આ કલકત્તા આવ્યા. આ અતિ દુષ્કર કાળમાં મધ્યમ આર્થિક, મધ્યમ સામાજિક અને મધ્યમ કુટુંબ મધ્ય રહીને બધું ઓર્ડિનરી પ્રવૃત્તિ કાળમાં પણ, એમાં વચ્ચે રહીને પ્રવૃત્તિ કાળમાં પણ પૂર્વ પ્રારબ્ધને સમ્યક પ્રકારે વેદતા, સમ્યક પ્રકારે એટલે ભિન્ન રહીને વેદતા, સ્વાભિમુખ રહીને વેદતા. ઘણા સમયે જેટલી નિર્જરા પામે તેટલા કર્મોની અલ્પ સમયમાં, અલ્પ આયુષ હોવા છતાં બાહ્ય ત્યાગ કર્યા વિના કે બાહ્ય ત્યાગ થયા વિના પણ નિર્જરા કરી અને એક ભવતારી પદ પ્રાપ્ત કર્યું. કેવું? બંને એક ભાવમાં જશે. બંનેની બાહ્ય સ્થિતિમાં સામ્ય શું છે? કે બંનેની આર્થિક સ્થિતિ નબળી, સમાજમાં પણ કોઈ એવો મોટો મોભો નહીં, કુટુંબ પણ સામાન્ય, પ્રવૃત્તિ પણ વ્યવસાયની, ધંધો વેપાર. છતાં પણ એ પ્રવૃત્તિમાં રહીને એટલો પુરુષાર્થ એમણે કર્યો કે જેથી એક જ ભાવ પછી એ મોક્ષમાં જશે. શું છે કે નિદ્રાનો જે જથ્થો છે એ ઘણો મોટો રહ્યો. રૂપાણુદેવ 24 વર્ષે સમ્યક દર્શન પામ્યા અને 34મે વર્ષે સ્વર્ગવાસ થયો. લગભગ 10.5 વર્ષનો એમનો સાધક દશા છે. એ 10.5 વર્ષમાં વ્યવસાય પણ કરવો પડ્યો એમને, કુટુંબ પરિવારનો નિભાવ પણ કર્યો, જે બાહ્ય દ્રષ્ટિએ નિભાવ કર્યો એમ કહેવાય. એમ પ્રવૃત્તિ પણ બાદ બધા લોકો જોઈ એવી હતી. તેમ છતાં અંતરપુરુષાર્થ એટલો બધો બળવાન હતો કે ઘણા કર્મોની નિદ્રા થઈ ગઈ અને એક ભાવ પછી મોક્ષમાં જશે. સુગાનીજીને થોડો વધારે સમય મળ્યો છે. એમની જ્ઞાન દશા 18 વર્ષ રહી છે. 2002ની સાલમાં એમને જ્ઞાન દશા પ્રાપ્ત થઈ અને 2020ની સાલમાં એમનો ધ્યાન થયો. એમને 18 વર્ષનો કાળ મળ્યો છે. પણ એક ભાવમાં બંને મોક્ષે જશે. સામાન્ય રીતે બાહ્ય ત્યાગ ન હોય ત્યાં પંચેન્દ્રિયના વિષયોનો સંયોગ જોવામાં આવે. છતાં પણ એ વખતનો એમનો પુરુષાર્થ એવો હશે કે જેને લઈને નવું કર્મ બંધન ન થાય અથવા એટલું અલ્પ માત્રામાં થાય અને કર્મની નિર્જરા ઢગલા બંધ થાય, મોટા પાયા ઉપર થાય એવું એમને સ્વરૂપ સ્થિરતાનો પુરુષાર્થ બહુ જોરદાર કરેલો છે. ન બંધાય એનું કારણ કે આયુષ છે એ અઘાતી કર્મ છે. અને અઘાતી કર્મની સ્થિતિ લાંબી ક્યારે પડે? કે શુભનો રસ તીવ્ર થાય ત્યારે. તો એમને શુભનો રસ તીવ્ર નહીં થવામાં કારણ હતું કે અશુભ યોગ પણ હતા. વ્યાપાર ધંધો ને ગૃહસ્થિના પ્રવૃત્તિ અશુભ યોગમાં થાય છે. શુભરાગ એટલો તીવ્ર ન થાય, અશુભ પણ એટલો તીવ્ર ન થાય, શુભાશુભમાં એટલો રસ તીવ્ર ન થાય. એટલે એમને રસ રેડ્યો બધો આત્મામાં. રસ તો હતો જ પોતાને, શુભાશુભમાં ન ગયો, આત્મામાં ગયો. એટલે આયુષ તો એમને જે સામાન્ય 2-4 સાગરનું જે આયુષ બને વૈમાનિક દેવમાં થાય, હા, એ સાધારણ સ્થિતિએ જાય ત્યાં. હા દસ ભાવમાં બહુ વર્ણન યાદ નથી આવતો, પણ સિંહના ભાવ પછી સીધા દેવ થયા, એ ધીરેજ ગતિમાંથી દેવગતિમાં ગયા. પછી તો દેવને મનુષ્ય સિવાય બીજી ગતિ છે નહીં, એવો તીવ્ર પુરુષાર્થ ન હોય તો સમય લાગે થોડો, પણ સમય લાગે એ મટીરિયલ છે. આ તો શું છે કે એમના પુરુષાર્થની પ્રશંસા છે. પછી કયા જ્ઞાનીએ મહાત્માએ ઓછો પુરુષાર્થ કર્યો એ આપણે કાંઈ ધ્યાન દેવાની જરૂર નથી, આપણો એ વિષય નથી. કોણે બહુ સારો કર્યો એ આપણે પ્રેરણા લેવાનો વિષય છે, એટલી વાત છે. એટલે શું છે, આ સિદ્ધાંતિક વાત છે. સિદ્ધાંત એવો છે કે જેટલો સ્વરૂપમાં લીન થાય સાધક એટલી નિર્જરા વિશેષ થાય. સ્વરૂપમાં વધારે લીન થાય તો વધારે પુરુષાર્થ હોય તો જ થાય, નહીતર ન થાય. હવે સિદ્ધાંતનો વિચાર કરવાની એક કન્ડિશન મૂકી છે કૃપાળુદેવે, મોક્ષમાળા લખી 17મા વર્ષે, ત્યારે એક વાત એમણે બહુ સારી મૂકી કે સત્સંગની અંદર સિદ્ધાંતનો વિચાર સરળતાએ કરવો. યથાર્થ સત્સંગની એમને ચર્ચા કરી છે કે યથાર્થ સત્સંગ કેવો હોય, તો કે જ્યાં સરળતાથી સિદ્ધાંત વિચાર થતો હોય ત્યાં. એટલે સિદ્ધાંત વિચાર થાય માટે સત્સંગ નથી, સરળતા એ સિદ્ધાંત વિચાર થાય તે સત્સંગ છે. સરળતા શું છે એની અંદર, કે એમાં વ્યૂ પોઈન્ટ કેવળ આત્મકલ્યાણનો રહે તે સરળતા છે, નહીતર એ જ સિદ્ધાંત જો અસરળતાથી વિચારવામાં આવે તો એનું ઉલટું પરિણામ આવે. કેમ કે જ્ઞાની ચક્રવર્તી હોય છે છતાં બંધાતા નથી, ચક્રવર્તીના વૈભવ વચ્ચે પણ બંધાતા નથી. હવે એ એક સિદ્ધાંતિક વાત છે. અવળું અને સવળું બે એમાંથી લેનારા જીવો હોય છે. અવળું લે છે એ આલંબન લે છે કે એમને વાંધો નથી આવતો તો આપણે તો ક્યાં એટલો પરિગ્રહ છે. સવળું લેનારા એનું આલંબન નથી લેતા, એમ જાણે છે ને એની અંતર પરિણતિનું બળવાન પણ જુએ છે એ વખતે કે આવા વૈભવ વચ્ચે પણ લપટાય નહીં અને ભિન્ન રહે એનો પુરુષાર્થ કેટલો મોટો હશે, એટલો જબરદસ્ત પુરુષાર્થ હશે તો એને બંધન થતું નથી. એ જ જગ્યાએ મિથ્યા દ્રષ્ટિ ચક્રવર્તી હોય તો હાથમી નરકે જાય છે અને આ સ્વર્ગમાં જાય છે. કેટલો પુરુષાર્થ બળવાન હશે, એમ પુરુષાર્થના દર્શન કરે તો સમળું લેવાય. સિદ્ધાંત વિચાર સરળતાથી કર્યો કહેવાય. જેમ બે દ્રવ્યો ભિન્ન છે એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતા નથી એ સિદ્ધાંત વિચાર છે, પણ પોતાના ગુરુ પ્રત્યે વિનય આવે, ભક્તિ આવે ત્યારે એમ ન કે તમે મારું કંઈ કરી શકતા નથી, મારા પુરુષાર્થથી કર્યું મેં, મારા ઉપાદાનથી કર્યું મેં, એમ ન લે. હું તો પામર છું, મને શું ખબર પડે, હું તો કાંઈ જાણતો નહોતો, આપે જ મને બધું કરી દીધું. એને એમ જ કે એટલે એ સરળતા છે અને અહંભાવ કરવો તો અસરળતા છે. સિદ્ધાંત તો સિદ્ધાંત છે, સિદ્ધાંત સરળતાથી વિચારવો એવી એમને આજ્ઞા કરી છે. દરેક સિદ્ધાંત કોઈ પણ સ્તરનો હોય, કોઈ પણ સ્તરનો ગમે તે સિદ્ધાંત હોય, એમાંથી સવળું ને અવળું બે પરિણામ થઈ શકવા યોગ્ય છે. કોઈ પણ સ્તરે અવળું લેનારા અવળું લે છે, સવળું લેનારા સવળું લે છે. એમ છે પોતાના પુરુષાર્થ ની અંદર એટલો એટલું આગળ ન વધાયું કે આજ ભાવમાં મોક્ષે જાય. યોજના એમની એવી હતી કે આ ભાવે મોક્ષ જવું. ભાવના સિદ્ધાંત ને વસ્તુ સ્થિતિ ને ઉલ્લંઘન કરીને ઓવરટેક કરીને પ્રવર્તે છે. એમાં એવું છે કે ભાવના અમુક માત્રાએ પહોંચે છે ત્યારે કુદરતને પણ બદલવું પડે છે. કેમ કે કુંદકુંદ આચાર્યને ભાવના થઈ કે મારે તીર્થંકર ભગવાનના દર્શન કરવા છે. હવે સમય એવો હતો કે 500 વર્ષ ચાલ્યા ગયા હતા, ચોથા આરાને 500 વર્ષ ચાલ્યા ગયા હતા. હવે કોઈ તીર્થંકર થવાનો સવાલ હતો નહીં. 500 વર્ષ પહેલા છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી થઈ ગયા, પણ એમની ભાવના રોકાતી નહોતી અંદરથી. તો કોઈ લબ્ધિ થઈ ગઈ અથવા કોઈ દેવ આવી ગયો કે હાલો મહાવીર ક્ષેત્રમાં અત્યારે પણ છે એમ. એવું બનતું નથી, પણ એવો ચમત્કાર બની શકે કે મહાવીર ક્ષેત્રમાં જઈને સાધના કરે, લબ્ધથી ત્યાં પહોંચી જાય, અથવા કોઈ દેવ આવીને એના મિત્ર આવીને લઈ જાય એને, મારે આ ભવે જવું છે ને હાલો હું મદદ કરું. તો આ ક્ષેત્રે જન્મેલાનો આ ક્ષેત્રથી નિર્વાણ ન થાય આ કાળમાં, પણ આ ક્ષેત્રે જન્મેલાનો આ કાળમાં મહાવીર ક્ષેત્રથી નિર્વાણ થવામાં બાધા નથી કાંઈ. કારણ કે ક્ષાયિક સમ્યક દર્શન તો કેવળીની સમીપમાં થાય છે, તો અહીંયા તો કોઈ કેવળી હોય નહીં ને ત્યાં છે, ત્યાં થઈ જાય. એટલે એ તો કુદરતને પણ ક્યારેક અનુચર થઈને કામ કરવું પડે છે. ભાવનાના બળવાનપણા પાસે કુદરત એની દાસી છે એમ છે. એટલે બેન શ્રીનું 14 બ્રહ્માંડને ફરવું પડે, ભાવના ન ફરે એમ ન બને. હવે એમાં શું છે, એમનો જે પ્રયત્ન છે, જેમ કોઈ વિદ્યાર્થી છે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવાની તૈયારી કરે છે, તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ન આવે તો બહુ, તો સેકન્ડ થર્ડ આવે, પણ એ પછી કંઈ એનો 50મો નંબર ન આવે. એમ એ પોતે આ ભાવે નીકળી જવાના પુરુષાર્થમાં લાગેલા હતા અને યોજના ઘડતા હતા, તો બહુ તો એક ભાવ રહી એને, પછી એને પાછા જ ભાવ ન થાય. એટલો ફરક પડે, તો એ એક માઇનોર વાત થઈ ગઈ પછી. એટલે ખબર પડે કે આ દેવ ફલાણા હતા, આ દેવ ફલાણા જ્ઞાની હતા, આ દેવ ફલાણા જ્ઞાની હતા, આ દેવ ફલાણા જ્ઞાની. એટલે આપણે હવે તમે મદ્રાસ, હું રાણપુર, આ ભાવનગર, આ કલકત્તા, ક્યાંથી ભેગા થઈ ગયા એમ, ત્યાં પણ એ મોક્ષ મંડળી ભેગી થઈ જાય અને એ લોકો સત્સંગ કરે. એ લોકો નાટક જોવા ન જાય, ત્યાં નાટક તો ત્યાંય ચાલતા હોય છે, આપણે આપણે 3 કલાકના નાટક હોય છે, ત્યાં 10,000 વર્ષનું એક નાટક હોય છે. શું? અને અહીંયા એક્ટર એક્ટ્રેસ હોય છે, ત્યાં દેવદેવીઓ હોય છે. શું? ત્યાં બધું ત્યાંના પ્રમાણમાં હોય, અહીંયા બધું અહીંના પ્રમાણમાં હોય. દેવલોકમાં દેવલોકના પ્રમાણમાં હોય, મનુષ્ય લોકમાં મનુષ્યના પ્રમાણમાં હોય. પણ આપણે જેમ નથી પિક્ચરમાં જતા, એમ એ લોકો નાટકમાં ન જાય, એ સત્સંગમાં બેસે અને એ સત્સંગમાં ચાલે, એમનો આત્મરસ ઘૂંટે. ત્યાં પણ એ જ પ્રકાર બને છે, બધા જ્ઞાનીઓ ભેગા થાય છે ત્યાં. ઉભેન્દ્રશ્રી, ગુરુદેવશ્રી, શ્રીમદજી, ટોડરમલજી, બનારસીદાસજી, હે શ્રીમદજી, બધા બધા ભેગા થતા હશે. એ તો ત્યાંની વાત ત્યાંની છે બધી, આપણે કેમ કહી શકીએ. પણ ટૂંકામાં ત્યાં પણ સત્સંગ છે. પછી આપણે જેમ યાત્રા જઈએ, વિચારો આપણે પન્નુર જવું છે, એમ એ લોકોની પાસે લબ્ધિ વધારે છે, તો એ લોકો કહે છે ચાલો મહાવીજયમાં જઈએ. અત્યારે ત્યાં વિશ્વતીર્થંકરો છે, એની સભા એ લોકો એટેન્ડ કરે છે, ઉપડે બધા સાથે. એ લોકો મનુષ્ય લોકની યાત્રા કરે છે જ્યાં તીર્થંકરો બિરાજતા હોય ત્યાં, તીર્થંકરોની સભામાં એવા જ બધા દેવો હોય છે. તો કે છે કે આવો જે પ્રકાર એક ભવતારીપણાનો આપણે જીવંત ઉદાહરણ તરીકે જોવા મળ્યો, તે ચૈતન્ય સ્વભાવનો લોકોત્તર અને ગંભીર ચમત્કાર ગણવો જોઈએ, અને આત્મહિતના લક્ષ્ય મુમુક્ષુ જીવે તેને સમજવા જેવો છે. એટલે એમાંથી પુરુષાર્થની પ્રેરણા મેળવવાની છે. આપણને તો એના કરતાં વધારે સગવડ છે અત્યારે. એ લોકોને જે ધંધામાં જોડાવવું પડ્યું, શું, અને તેમાંથી છટકી શકે એવી પરિસ્થિતિ નહોતી, શું, એવું કંઈ નથી. આપણે એવી કોઈ પરિસ્થિતિ નથી કે ભાઈ કુટુંબનું ભરણ પોષણ કેમ થશે, ધંધો નહીં કરીએ તો, એવું તો કાંઈ છે ને. તો એવી સ્થિતિમાં જો એ પુરુષાર્થ આટલો બધો કરી શકતા હોય, તો એથી વધારે સારી સ્થિતિમાં આપણે પુરુષાર્થ કેમ ન કરી શકીએ. જે નબળી સ્થિતિ છે એ તો ઉપાધિવાળી છે, પણ તો ઉપાધિ ઓછી છે. ઘણી ઉપાધિમાં જાજો પુરુષાર્થ કરનાર ઓછી ઉપાધિમાં ઓછો પુરુષાર્થ કેમ કરે છે, એ વિચારવું રહ્યું. પૂજ કૃપાળુ દેવ બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી શકે તેવા હતા, એમનું આત્મશક્તિ એવી હતી કે એ ત્યાગ કરે તો પણ એમના પરિણામની અંદર કોઈ વાંધો ન આવે, પરિણામ ખેંચાય નહીં એવી એમની સહજ શક્તિ હતી. છતાં પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં, એટલે પાટલે નિવૃત્તિ લેતા હતા સત્સંગમાં, મહિનો 2 મહિના નીકળી જતા હતા ધંધો છોડીને. પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં સંપણે રહેવાનો બળવાન પુરુષાર્થ સંસારની વિચિત્ર અને વિકટ પરિસ્થિતિમાં કરવા દ્રઢ નિશ્ચયપૂર્વક રહી લોકોત્તર વિવેક રહ્યા છે. એમનો લોકોત્તર વિવેક છે કે પ્રવૃત્તિમાં હોય કે નિવૃત્તિમાં હોય, પોતાનો બળવાન પુરુષાર્થ ચાલુ રાખ્યો છે. પ્રવૃત્તિમાં પણ ઘણી વિચિત્ર પ્રવૃત્તિ, વિચિત્ર સ્થિતિ અને વિકટ પરિસ્થિતિ 408 પત્ર માં લખે છે કે અમને તો ઘણો વિકટ ઉદય છે. મુશ્કેલ પડે, અત્યંત અત્યંત વિકટ છે એમ લખ્યું છે અમારી પરિસ્થિતિ. છતાં પણ અમે જે પુરુષાર્થ કરીએ છીએ એ બે ધારી તરવાર ઉપર ચાલીએ છીએ. શું લખ્યું છે? તરવાર ઉપર ચાલે અને એક બાજુ ધાર હોય તો તેની ધાર નીચે રાખે ને ઉપરની મુઠ્ઠી ધાર ઉપર હાલે. હાલવાની કળા હોય તો, તરવાર ઉપર ચાલવાની કળા હોય તો. પણ તરવારની બે બાજુ ધાર હોય છે એટલે તરવાર વીંજે છે. એ ગમે બાજુ વીંજાય અમને ઉડાડે, આમ મારે તો અને આમ મારે તો, બે બાજુ તરવારને બે ધાર હોય છે. શું? ચપ્પાને આપણે એક જ બાજુ ધાર હોય છે, તરવારને બે બાજુ ધાર હોય છે. હા, કરતા રૂપે રહેવું અને સાક્ષી, કરતા રૂપે દેખાવું અને સાક્ષીપણે રહેવું, એ બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. 408 પત્ર માં એ વાત લીધી. પુરુષાર્થ બહુ સરસ કર્યો છે. એ પત્ર દેખાડ્યો તમે, એ પત્ર એવું થયું હતું કે પહેલો ઓલું કૃપાળુદેવનો પત્ર પુસ્તકમાં આવતો હતો ત્યારે આ પત્ર ઉપર મંથન બહુ થયેલું હતું. કેમકે એ વખતે એક વિચાર અભિપ્રાય એવો હતો કે જ્ઞાની છે તો ત્યાગ કરતા હું કરવા નથી, જ્ઞાની છે એને સંસાર તો અસાર જોયો છે, સંસારમાં એને રસ નથી, પછી હું કરવા ત્યાગ કરતા નથી. પણ છોડી દઈએ, છોડવાનો આકરો કોને પડે, રસ હોય એને, એમ નથી કે આકરો પડવાનો સવાલ નથી, પછી હું કરવા છોડતા નથી. હે, ફર્સ્ટ ટાઈમ. પછી એવો તો વિચાર આવ્યો કે રામચંદ્રજીએ ક્યાં ત્યાગ કર્યો હતો? એમણે હજારો વર્ષ રાજ કર્યું અને છતાંય મોક્ષે ગયા, વિભવે. તો હવે વિચારવું એ રીએ છે કે આ પરિસ્થિતિમાં એ કેવી રીતે રહે છે કે જેથી એમને બીજી કોઈ પારમાર્થિક બાધા આવતી નથી, આત્મકલ્યાણમાં બાધા પહોંચતી નથી, એવું શું કરે છે? એના પર બહુ મંથન ચાલતો હતો અને આ પત્રને અડીને એ મંથન વધારે ચાલ્યું છે. એટલે પછી સોગાનીજી મળ્યા ત્યારે એક વખત ચર્ચામાં એક આ પત્ર કાઢીને એમને આપ્યો. અમે બેઠા હતા ચર્ચા કરવા, એમણે વાંચ્યો, બહુ સરસ બોલ્યા. એ પત્ર મેં કેટલા તત્વો ભર દીયા હે કે હા. એમને પણ બહુ ગમ્યો હતો એ પત્ર, બહુ પ્રમોદથી ઉદ્ગાર કાઢ્યા હતા. એ આપણે લીધું છે ચર્ચામાં, યાદ આવ્યું તું એ જ લખેલું છે. એ તો યાદ નથી રહ્યું કે પહેલે દિવસે, છેલ્લે દિવસે. હા હા, છેલ્લે દિવસે બરાબર. હું તો આ ચર્ચામાંનું સમજો, દેહાંતને દિવસે એમને સવારથી તબિયત અસ્વસ્થ હતી, એમને કદાચ ખ્યાલ આવી ગયો હોય એટલે એમને ઘરમાં કોઈને વાત ન કરી અને પોતે શ્રીમદનું પુસ્તક લઈને વાંચતા હતા. દિવસ દરમિયાન એમણે એ પુસ્તકનું અધ્યયન કર્યું છે. સાંજે 4 વાગે દેહ છૂટો છે. કૃપાળુદેવ પ્રત્યે જેમ ગુરુદેવને બહુ માન હતો એમ એમને પણ બહુમાન બહુ સારું હતું, ઘણું સારું બહુમાન હતું. એમાં શું થયું કે જ્યારે ધ્યાન નજીક આવે ત્યારે પ્રકૃતિ ઘણી અસ્વસ્થ થાય, મોટા ફેરફારો શરીરમાં દેખાય, ખ્યાલ આવી જાય. તો મહાપુરુષના વચનોનું અવલંબન પણ એ વખતે. કેમ કે એ વખતે શરીર એવું ન હોય કે ધ્યાનમાં ટટાર બેસી શકે, સુઈ રહેવું પડે અથવા ટેકો લઈને બેસવું પડે. તો વચનોનું પણ અવલંબન લઈને પુરુષાર્થ વધારે. એ તો ઓલા જેવું છે કે દરિયામાં નાવ છે, માણ છે, ઝંઝાવાત તોફાન શરૂ થયું. દરિયાનો તોફાન એને મધદરિયે ખેંચે, તો નાવિક હલેસા મારે કિનારે જવાને. બસ એવું છે, બારમાં તોફાન હોય તો અંદરથી હલેસા આત્મામાં જવાના શરૂ કરી દે. અને એમાં જરૂર પડે, પોતાને વિકલ્પ આવે તો, જરૂર લાગે તો કોઈ પણ ગ્રંથનો, કોઈ પણ શાસ્ત્રનો, કોઈ પણ વચનાનો આધાર લેવા લે પોતે. એ પોતાના પરિણામ જોઈને વિવેક કરે. કૃપાળુ દેવના વચનમાં નિમિત્તત્વ કેવું જબરજસ્ત, એ વિચારવાનું. કેમકે પુરુષાર્થનું માપ આપણે એ વખતે એમને કેવું હતું એ કઈ આપણે કાઢી શકીએ નહીં, તો એમનું અંતર પરિણામ હશે. એમને કૃપાળુદેવના વચનો સાથમાં લીધા તો એમાં એમને કંઈક જોયું હશે. પોતાના આત્મકલ્યાણકારી વચનો જોયા હશે, એ સીધી વાત છે, સમજી શકાય એવી. એટલે બળવાન પુરુષાર્થ સંસારની વિચિત્ર અને વિકટ પરિસ્થિતિમાં કરવા દ્રઢ નિશ્ચયપૂર્વક રહીને લોકોત્તર વિવેકે રહ્યા છે. આવી સૂક્ષ્મ આચરણાથી પ્રબળપણે વેગથી સંસાર પરિસમાપ્ત કરવાની પુરુષાર્થમયી અલૌકિક વિશિક્ષણતા અને કુશળતા એ ખરેખર વંદનીય છે. ગમે તે પરિસ્થિતિમાં પણ પ્રબળપણે સંસારને તોડી નાખવાની પુરુષાર્થની જે અલૌકિક કુશળતા છે, વિચિક્ષણતા છે, એ સમજાય તો સમજનારનું માથું નેમ્યા વિના રહે નહીં, એવી વિચિક્ષણતા અને કુશળતા છે. જો કે ત્રણેકાળના જ્ઞાનીઓનું આ પ્રકારનું આચરણ એ સનાતન આચરણ છે. 408માં એમણે 3 વખત લખ્યું છે કે અમને જે આચરણ વર્તે છે તે સનાતન આચરણ જ્ઞાનીઓનું છે, તે જ્ઞાનીઓનું સનાતન આચરણ છે. એટલે ત્રણેય કાળના જ્ઞાનીઓનું તે આચરણ છે એમ જ છે. 3 જગ્યાએ લખ્યું છે, શરૂઆતમાં, વચ્ચે અને છેલ્લે. આચરણ એટલે સ્વરૂપમાં ચરવું, એ આચરણ. કે બારમાં ગમે તે ઉદયની પરિસ્થિતિ હોય એની ઉપેક્ષા કરીને, એની અવગણના કરીને, ગૌણ કરીને પોતાની સાધનાના પુરુષાર્થમાં રહેવું, એ ત્રણેય કાળના જ્ઞાનીઓનું આચરણ છે. ઉદય ઉદયના કાળે, ઉદયના ક્રમે ભલે ક્રમસર આવી જાય, અમને ઉદયમાં ફેરફાર કરવાની બુદ્ધિ થતી નથી. એમ લખ્યું છે કે અમને ઉદયમાં ફેરફાર કરવાની બુદ્ધિ થતી નથી, પરંતુ જેવો વિકટ પરિસ્થિતિમાં સંસારને પરીક્ષણ કરે છે ત્યાંથી સ્વભાવ વિશેષ કરીને પ્રકાશમાન થતો હોવાથી એ પરિસ્થિતિમાં કોઈ પુરુષાર્થ કરે છે તો એ તો આત્મ સ્વભાવને વિશેષ પ્રગટ કરે છે અને એમનો સ્વભાવ વધારે પ્રકાશમાન થાય છે. તે પ્રસંગ સ્વપર ઉપકારી થાય છે. એમના આત્માને તો કલ્યાણકારી છે જ, પણ બીજા જો સમજે તો સમજનારને પણ એ કલ્યાણકારી થાય છે. એ સ્વપર કલ્યાણકારી ઉપકારી થાય છે તેથી સ્તુત્ય છે, સ્તુત્ય એટલે સ્તુતિ કરવા યોગ્ય છે, પ્રશંસા કરવા યોગ્ય છે, અને પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય છે, અને ઉત્સાહથી એવી ઉપાસના કરવા યોગ્ય છે. જ્ઞાનીની અંતરપરિણતિ ઉપરનો વિષય લીધો છે એમાં, અને આ એક એક ભવતારી બંને જ્ઞાની પુરુષો થયા એની થોડી ચર્ચા લઈ લીધી છે એમાં. લખ્યું છે એમણે 408 પ્રતરમાં કે ઉદયને સમ્યક પ્રકારે વેદીએ છીએ. સમ્યક પ્રકારે એટલે ઉદયથી ભિન્ન અને આત્માની અભિમુખ રહીને વેદીએ છીએ. વેદીએ છીએ એટલે એ ઉદયમાંથી પસાર થઈએ છીએ. ઉદયમાં અમને કેમ આ ઉદય આવ્યો એ વાત નથી રહેતી, સમાધાન વર્તે છે, એ પૂર્વકર્મ છે, અને એ ઉદય એમાંથી પસાર થયા વિના એ ઉદયના કર્મ રજા લઈએ એમ છે નહીં. આ પછી રજા લેવા આવ્યા છે તો જે પૂર્વકર્મ રજા લેવા આવ્યા એને સલામ ભરી દેવી. એ સલામ કે ભાઈ તને સલામ, તું સલામ કરતો હું પણ તને સલામ કરું છું, આવજો હવે ફરીને મળતા નહીં. અને સહેજે સહેજે જ્ઞાની પુરુષનું એવું જ આચરણ હોય છે, અંતર આચરણની વાત છે. પછી લખ્યું છે કોઈ સંયોગમાં રહેલા બીજા જીવો લાભનું કારણ માને છે, કોઈ અલાભનું કારણ માને છે, એટલે કોઈ લાભનું કારણ માને એ રાગ કરે, નુકસાનનું કારણ માને એ દ્વેષ કરે, પોતે સાક્ષી હોવા છતાં કોઈ એને કરતા માને છે, કોઈને કોઈને સુખનું કારણ લાગે છે, કોઈને દુઃખનું કારણ લાગે છે, શું અમારે તો કાંઈ લેવા દેવા છે નહીં. ભ્રાંતિગત લોકોને એવી ભ્રાંતિ થાય છે, એનો બીજો કોઈ ઉપાય નથી. અમે તો આમાં સાક્ષીપણે રહીએ છીએ. કર્તાપણે ભાષ્યમાન થવું, સાક્ષીપણે રહેવું અને કર્તાપણે ભાષ્યમાન થવું એ બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. એ વાત લીધી છે. એ રીતે પોતે પોતાનું આત્મકાર્ય કરવામાં કુશળ હોય છે અને એ અંગેની વિચક્ષણતા એમને પ્રાપ્ત હોય છે, એટલે પોતે પોતાના માર્ગમાં આગળ વધે છે, વધે જાય છે. આ વિશેષપણે પુરુષાર્થ કરીને એક ભવતારી થયા એ મુમુક્ષુ જીવને પ્રેરણાનો પ્રેરણાસ્પદ વિષય છે. એટલે લીધું કે પરમ પ્રેમે ઉપાસવા એવું છે, પ્રેમ આવવો જોઈએ, ઉત્સાહ આવવો જોઈએ, ઉમંગ આવવો જોઈએ. ઓહો, આવું વાત છે, આપણે તો એમાંથી કાંઈ નથી. પ્રેરણા પોતાનું આત્મકાર્ય કરવાની પ્રેરણા થાય.
Amen. जय सनातन दिगंबर जय।